એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આમ તો ઇતિહાસમાં બહુ ચર્ચાયો છે પણ કદાચ પૂરેપૂરો સમજાયો નથી.
હા, ક્રુસેડ્સ એટલે કે ધર્મયુદ્ધો.
બરાબર. અને આપણી સાથે છે ક્રિસ્ટોફર ટાયરમેનનું પુસ્તક ધ ક્રુસેડ્સ, જે આ વિષય પર એમ કહી શકાય કે એક નવી જ રોશની ફેંકે છે.
ખરેખર. અને આ પુસ્તક એટલે પણ મહત્વનું છે કારણ કે આપણને પેલી સાદી સીધી વાર્તાઓ સાંભળવા મળે છે ને કે બસ ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ ઇસ્લામ.
હા, જાણે બ્લેક એન્ડ વ્હાઈટ લડાઈ હોય.
બરાબર. પણ ટાયરમેન એનાથી આગળ વિચારવા પ્રેરે છે. એ પૂછે છે કે શું વાત ખરેખર આટલી જ સીધી હતી?
અને એ સવાલ મને લાગે છે કે આજે પણ એટલો જ મહત્વનો છે. આપણે ઘણીવાર ઇતિહાસને સારા અને ખરાબના ખાનામાં આમ ફિટ કરી દઈએ છીએ.
સાચી વાત.
આ પુસ્તક આપણને એના પર ફરી વિચારવા મજબૂર કરે છે. અને પેલી મધ્યયુગીન ઘટનાઓ, એ સમયની માનસિકતા, એના પડઘા ક્યાંક આજે પણ આપણા સમાજમાં, રાજકારણમાં સંભળાય છે.
ચોક્કસ. એટલે આ ચર્ચા રસપ્રદ રહેશે.
તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ જેમણે આટલા જટિલ વિષયને હાથમાં લીધો છે. કોણ છે આ ક્રિસ્ટોફર ટાયરમેન?
ક્રિસ્ટોફર ટાયરમેન એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, ખાસ ક્રુસેડ્સના ઇતિહાસના. અને એમ સમજો ને કે દુનિયાના જે ટોચના નિષ્ણાતો છે આ વિષયના, એમાંના એક છે.
ઓહ, એટલે કે એમના શબ્દોમાં વજન તો હશે જ.
ચોક્કસ. એમણે દાયકાઓ કાઢ્યા છે, મૂળ મધ્યયુગીન દસ્તાવેજો, લખાણો એ બધાનો અભ્યાસ કર્યો છે. એટલે એમનું કામ ફક્ત ઉપરછલ્લું નથી પણ ખૂબ ઊંડા સંશોધન પર આધારિત છે.
એ તો સ્પષ્ટ છે. પણ બીજા ઇતિહાસકારો પણ છે જે ક્રુસેડ્સ પર લખે છે, તો ટાયરમેન કઈ રીતે અલગ પડે છે? એમની શું ખાસ વાત છે?
એમની ખાસિયત એ છે કે જુઓ, મોટાભાગના લોકો શું જુએ? ધર્મ, લશ્કરી વ્યૂહરચના, કોણ જીત્યું, કોણ હાર્યું.
હા, યુદ્ધોની વાતો.
બરાબર. પણ ટાયરમેન એનાથી આગળ જાય છે. એ સામાજિક, આર્થિક પાસાઓ જુએ છે. અને ખાસ કરીને પેલી જેને આપણે લોજિસ્ટિક્સ કહીએ ને.
લોજિસ્ટિક્સ એટલે પેલું સૈનિકોને લઈ જવા, ખાવા પીવાનું, એ બધું.
હા, બરાબર. એ જ વિચારો, હજારો લોકોની સેના ભેગી કેવી રીતે થાય? એમના માટે પૈસા ક્યાંથી આવે? આટલા લાંબા રસ્તે એમને ખાવા પીવાનું કોણ પહોંચાડે? ટાયરમેન બતાવે છે કે ઘણીવાર યુદ્ધનું પરિણામ તલવાર પર નહીં પણ આ બધી વ્યવસ્થા પર ટકેલું હતું.
અચ્છા, આ તો બહુ રસપ્રદ મુદ્દો છે.
હા. અને બીજું, એ રોમેન્ટિક વાર્તાઓ કે પછી કોઈ એક પક્ષતરફી વર્ણનોથી દૂર રહે છે. પુરાવા શું કહે છે એના આધારે વાત કરે છે. અને તે સમયના લોકો શું વિચારતા હશે, એમની માનસિકતા શું હશે, એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એટલે કે ઇતિહાસને જીવંત કરવાનો પ્રયાસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ ટાયરમેન આપણને શું કહેવા માંગે છે આખા પુસ્તકમાં?
ટાયરમેનનો જે કેન્દ્રનો વિચાર છે ને, એ છે કે ક્રુસેડ્સને ખાલી પવિત્ર યુદ્ધ કહી દેવું એ વાતને બહુ સાદી બનાવી દેવા જેવું છે.
એટલે કે સિમ્પ્લિફિકેશન.
હા, બરાબર. હકીકતમાં એ ઘટના બહુ જ જટિલ હતી. એ સમયના યુરોપના સમાજ, રાજકારણ, અર્થતંત્ર, ધર્મ આ બધામાં એના મૂળ ઊંડે સુધી ગયેલા હતા. અને એ કોઈ એક સ્થિર વસ્તુ નહોતી, સમય સાથે બદલાતી રહી.
એટલે પેલી જે છાપ છે આપણા મનમાં કે પોપે આદેશ આપ્યો અને બધા તલવાર લઈને નીકળી પડ્યા ધર્મને નામે, એ વાત અધૂરી છે.
બિલકુલ અધૂરી. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે, જે લોકપ્રિય માન્યતાઓ છે, જે સરળ વાર્તાઓ છે, એને તોડવી
અને વાસ્તવિકતા શું હતી એ બતાવવી.
હા, ટાયરમેન આપણને 11મી સદીના યુરોપથી શરૂ કરીને જુદા જુદા ક્રુસેડ્સ અને એના બદલાતા સ્વરૂપોમાંથી પસાર કરાવે છે. અને એ પણ સમજાવે છે કે ક્રુસેડ એટલે ખાલી જેરુસલેમ માટેની લડાઈ નહોતી.
ઓહ, તમે પહેલા પણ કહ્યું કે તે ફક્ત પવિત્ર ભૂમિ પૂરતું નહોતું.
ખરું. પસ્તપમાં સ્પેનની વાત આવે છે, ત્યાં જે સદીઓથી સંઘર્ષ ચાલતો હતો મુસ્લિમ શાસનને હટાવીને ખ્રિસ્તી શાસન લાવવાનો, એ રીકોન્ક્વિસ્ટા.
હા, એ પણ લાંબો ઇતિહાસ છે.
એને પણ ઘણીવાર ક્રુસેડ જેવો જ દરજ્જો મળ્યો. એ જ રીતે ઉત્તર યુરોપમાં બાલ્ટિક બાજુ ત્યાંના મૂર્તિપૂજકો સામે, અને અરે, યુરોપની અંદર જ ચર્ચના સિદ્ધાંતોથી અલગ માનનારા લોકો હતા જેમને પાખંડી, હેરેટિક્સ કહેવાતા.
એમની સામે પણ ક્રુસેડ?
હા, એમની સામે પણ ક્રુસેડ જાહેર થયા હતા. આ બધું શું બતાવે છે? કે ક્રુસેડ એક સાધન બની ગયું હતું.
લૌચિક સાધન.
બરાબર. જુદા જુદા દુશ્મનો સામે જુદા જુદા હેતુ માટે વાપરી શકાય એવું.
અને પેલી લોજિસ્ટિક્સવાળી વાત પર પાછા આવીએ, પુસ્તક એના પર કેવી રીતે પ્રકાશ પાડે છે? કોઈ દાખલો છે?
ચોક્કસ છે. પુસ્તકમાં વિગતે વાત છે કે સૈનિકોની ભરતી, પ્રચાર, પૈસા ભેગા કરવા, લોકોને લઈ જવા, રસ્તામાં પુરવઠો પહોંચાડવો, આ બધું કેટલું અઘરું હતું. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચોથો ક્રુસેડ.
ચોથો ક્રુસેડ, એમાં શું થયું હતું?
એનો મૂળ હેતુ કદાચ ઇજિપ્ત પર હુમલો કરવાનો હતો, પણ થયું શું કે ક્રુસેડરો પાસે પૂરતા પૈસા નહોતા.
ઓહ, પૈસાની તકલીફ.
હા, અને એ લોકો વેનિસ શહેરના વેપારીઓના દેવાદાર બની ગયા.
એટલે ધંધાકીય મામલો આવી ગયો વચમાં.
બરાબર. અને વેનિસે શું કર્યું? એમણે પોતાનું દેવું વસૂલવા માટે ક્રુસેડરોને પહેલા ઝારા નામના એક ખ્રિસ્તી શહેર પર જ હુમલો કરવા મજબૂર કર્યા.
શું વાત કરો છો, ખ્રિસ્તી શહેર પર જ?
હા, અને પછી વાત ત્યાંથી વધુ વણસી. બાયઝેન્ટાઇન સામ્રાજ્ય હતું ને, જેની રાજધાની કોન્સ્ટેન્ટિનોપલ હતી.
હા, પૂર્વ રોમન સામ્રાજ્ય.
એના એક પદભ્રષ્ટ રાજકુમારે લાલચ આપી કે જો તમે મને ગાદી પાછી અપાવો તો હું તમને બહુ પૈસા આપીશ.
એટલે રાજકારણ પણ ભળ્યું?
બધું જ ભળ્યું. અંતે પૈસા ના મળ્યા એટલે 1204માં આ ક્રુસેડોરોએ શું કર્યું? ખ્રિસ્તીઓના જ ભવ્ય શહેર કોન્સ્ટેન્ટિનોપલને લૂંટી લીધું. ભયંકર વિનાશ કર્યો.
આ તો આઘાતજનક કહેવાય. ધર્મને નામે નીકળ્યા હતા
અને પહોંચ્યા ક્યાં? આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે પૈસા અને રાજકારણ ધાર્મિક હેતુઓ પર કેવી રીતે હાવી થઈ ગયા. પેલી લોજિસ્ટિક્સ અને પૈસાની તંગીએ આખા અભિયાનની દિશા જ બદલી નાખી.
ખરેખર. ચાલો હવે પુસ્તકના મુખ્ય ભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. ટાયરમેન આખી વાત શરૂ ક્યાંથી કરે છે? મતલબ ક્રુસેડ્સની શરૂઆત કેવી રીતે થઈ?
પુસ્તકનો પહેલો ભાગ આપણને 11મી સદીના યુરોપમાં લઈ જાય છે. એ સમય કેવો હતો? બધે હિંસા, અંધાધૂંધી, સામંતો અને યોદ્ધાઓ સતત લડ્યા કરતા હતા.
અસ્થિરતાનો માહોલ.
હા, બીજી બાજુ ચર્ચ અને પોપની સત્તા વધી રહી હતી અને લોકોમાં પાપનો ડર બહુ હતો. તીર્થયાત્રાનું મહત્વ પણ ખૂબ હતું. ટાયરમેન સમજાવે છે કે કેવી રીતે પોપ અર્બન બીજાએ 1095માં ક્લેરમોન્ટ નામની જગ્યાએ આ બધા તત્વોને ભેગા કર્યા.
એમણે શું કર્યું? કોઈ ભાષણ આપ્યું?
હા, એમણે એક નવો આઈડિયા આપ્યો. શસ્ત્રબંધ તીર્થયાત્રા.
શસ્ત્રબંધ તીર્થયાત્રા એટલે?
એટલે કે જેરુસલેમ જાઓ, ત્યાંના પવિત્ર સ્થળોને મુક્ત કરાવવા માટે લડો, અને આ લડાઈ જ તમારી તીર્થયાત્રા ગણાશે. એનાથી તમારા પાપ ધોવાઈ જશે.
વાહ, આ તો યોદ્ધાઓ માટે બહુ આકર્ષક વાત કહેલાય. લડવાનું શૌર્ય પણ દેખાડવા મળે અને પુણ્ય પણ મળે.
બરાબર. અને બીજો ફાયદો, યુરોપની અંદર જે હિંસા ચાલતી હતી એને બહારની તરફ વાળી દેવાનો આ એક રાજકીય દાવ પણ હતો.
ઓહ, એટલે એક કાંકરે ઘણા પક્ષી માર્યા. લડાઈ, ધર્મ, રાજકારણ,
બધું જ.
અને આનું પરિણામ આવ્યું પહેલા ક્રુસેડમાં, ખરું ને?
બરાબર. પુસ્તકનો બીજો ભાગ પહેલા ક્રુસેડની વાત કરે છે. અર્બન 2ના ભાષણની અસર જુદી જુદી થઈ. કોઈ શુદ્ધ ધર્મભાવનાથી જોડાયું,
કોઈ સાહસ માટે.
હા, કોઈ સન્માન અને સાહસ માટે, તો કોઈ જમીન મળશે, લૂંટ મળશે એ લાલચથી પણ જોડાયું. શરૂઆતમાં સામાન્ય લોકોના કેટલાક જૂથ નીકળ્યા, પણ એ બહુ અવ્યવસ્થિત હતા, નિષ્ફળ ગયા. પણ પછી ઉમરાવો, તાલીમ પામેલા નાઇટ્સ, એમની સેના નીકળી. એમણે ભયંકર મુશ્કેલીઓ વેઠી પણ સફળતા મળી અને 1099માં જેરુસલેમ પર કબજો કરી લીધો.
પણ એ જીત પછી શું થયું? ત્યાં શાંતિ સ્થપાઈ ગઈ?
ટાયરમેન સ્પષ્ટ કહે છે કે જેરુસલેમ પર કબજા પછી ભયાનક કત્લેઆમ થઈ હતી. એ તે સમયના ધાર્મિક જુસ્સાની સાથે યુદ્ધની ક્રૂર વાસ્તવિકતા પણ બતાવે છે. ભલે શાસકો ખ્રિસ્તી હતા, પણ ત્યાં મુસ્લિમ અને યહૂદી પ્રજા પણ રહેતી હતી. એમની વચ્ચે વ્યાપાર પણ થતો, સહજીવન પણ હતું. જો કે સત્તા માટે સંઘર્ષ તો ચાલતો જ રહેતો.
અચ્છા, તો આ પછીના સમયમાં આ ક્રુસેડર રાજ્યો ટકી રહ્યા, મજબૂત બન્યા?
પુસ્તકનો ત્રીજો ભાગ 12મી સદીની વાત કરે છે. એમાં પડકારો આવ્યા. આ સમયમાં પેલા શક્તિશાળી લશ્કરી ઓર્ડર્સ બન્યા, નાઇટ્સ ટેમ્પલર, નાઇટ્સ હોસ્પિટલર.
હા, એમના નામ સાંભળ્યા છે. એ યોદ્ધા સાધુઓ જેવા હતા ને?
હા, કંઈક એવું જ. ધર્મ અને યુદ્ધ બંને માટે સમર્પિત એમણે આ રાજ્યોને ટકાવવામાં ઘણી મદદ કરી. પણ બીજો ક્રુસેડ, જેમાં મોટા રાજાઓ જોડાયા હતા, એ નિષ્ફળ ગયો.
કેમ નિષ્ફળ ગયો?
ખરાબ સંકલન, પેલી લોજિસ્ટિક્સની સમસ્યાઓ, અને પછી મુસ્લિમ પક્ષે સલાદીનનો ઉદય થયો.
સલાદીન એમનું નામ તો બહુ પ્રખ્યાત છે.
હા, એમણે મુસ્લિમોને એક કર્યા અને 1187માં જેરુસલેમ પાછું જીતી લીધું.
ઓહ, એટલે ક્રુસેડરો પાસેથી જેરુસલેમ ગયું.
હા, અને એના જવાબમાં થયો ત્રીજો ક્રુસેડ, જેમાં ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ ધ લાયનહાર્ટ અને સલાદીન વચ્ચેનો મુકાબલો બહુ પ્રખ્યાત છે.
હા, ફિલ્મોમાં અને વાર્તાઓમાં આવે છે.
પણ ટાયરમાન પેલી રોમેન્ટિક છબીથી આગળ જુએ છે. રિચાર્ડ બહાદુર હતો, લડાઈઓ જીતી, પણ એ જેરુસલેમ પાછું ન લઈ શક્યો.
તો શું થયું?
અંતે સલાદીન સાથે સંધિ કરવી પડી. એમાં નક્કી થયું કે ખ્રિસ્તી યાત્રાળુઓ જેરુસલેમ આવી શકશે, પણ શહેર રહેશે મુસ્લિમ શાસન હેઠળ જ. એટલે આમ જુઓ તો ભવ્ય લડાઈ, પણ પરિણામ મર્યાદિત.
આપણે ચોથા ક્રુસેડની વાત તો કરી કે કેવી રીતે એ રસ્તો ભટકી ગયો અને કોન્સ્ટેન્ટિનોપલનો વિનાશ કર્યો. શું આ એક જ ઘટના હતી આવી, કે ક્રુસેડ પોતાના મૂળ હેતુથી ભટકી ગયું હોય?
ના, પુસ્તકનો ચોથો ભાગ બતાવે છે કે આ તો એક મોટી પેટર્નનો ભાગ હતો. પેલો ક્રુસેડનો વિચાર હતો ને, એ વધુ ને વધુ લવચિક બનતો ગયો.
એટલે કે
જેમ આપણે પહેલા વાત કરી, એનો ઉપયોગ સ્પેનમાં થયો, બાલ્ટિકમાં થયો, ફ્રાન્સમાં પાખંડીઓ સામે થયો, અને આ બધાને પોપ દ્વારા ક્રુસેડનો દરજ્જો મળ્યો, અને એની સાથે મળતા ધાર્મિક લાભ જેમ કે પાપોની માફી એ પણ મળ્યા.
અચ્છા, એટલે જેરુસલેમ જવાની જરૂર નહોતી, પોપ જેને દુશ્મન ગણે એની સામે લડો એટલે ક્રુસેડ.
બરાબર. આ દર્શાવે છે કે તે માત્ર પવિત્ર ભૂમિ માટેનું યુદ્ધ ન રહેતા ચર્ચ અને યુરોપિયન રાજાઓના રાજકીય અને ધાર્મિક હિતો સાધવાનું એક સાધન બની ગયું હતું.
તો શું પછીના ક્રુસેડ સફળ થયા? લોકોનો ઉત્સાહ ટકી રહ્યો?
પુસ્તકનો પાંચમો ભાગ પછીના ક્રુસેડ્સની વાત કરે છે, અને એમાં સફળતા ઓછી ને નિષ્ફળતા વધુ દેખાય છે. પાંચમો ક્રુસેડ ઇજિપ્ત ગયો, નિષ્ફળ રહ્યો.
અને છઠ્ઠો?
છઠ્ઠો ક્રુસેડ બહુ રસપ્રદ છે. પવિત્ર રોમન સમ્રાટ હતો ફ્રેડરિક બીજો, એને તો પોપે બહિષ્કૃત કરેલો.
ઓહ!
એણે યુદ્ધ ન કર્યું, એણે ઇજિપ્તના સુલતાન સાથે વાટાઘાટો કરી, ડિપ્લોમેસી વાપરી અને જેરુસલેમ પાછું મેળવ્યું.
શું વાત છે, લડ્યા વગર જ પોપ ખુશ થયા હશે?
બિલકુલ નહીં, કારણ કે એ પવિત્ર યુદ્ધથી નહોતું જીતાયું. આ બતાવે છે કે મામલો કેટલો રાજકીય બની ગયો હતો.
ખરું.
પછી ફ્રાન્સનો રાજા હતો લુઈસ નવમો, એ બહુ ધર્મનિષ્ઠ હતો. એણે બે મોટા ક્રુસેડ કર્યા, પણ બંને નિષ્ફળ ગયા.
એટલે ધીરે ધીરે ઉત્સાહ ઓછો થતો ગયો હશે.
હા, યુરોપમાં હવે પવિત્ર ભૂમિ માટે આટલા મોટા પાયે સૈન્ય અને પૈસા મોકલવાની ઈચ્છા અને શક્તિ બંને ઘટતા ગયા. ખર્ચ બહુ થતો, લોકો મરતા હતા. અંતે 1291માં એકર શહેર પડ્યું.
એકર?
હા, એ પવિત્ર ભૂમિમાં છેલ્લો મોટો ગઢ હતો ક્રુસેડરોનો. એ પડ્યો અને ત્યાં યુરોપિયન શાસનનો અંત આવ્યો.
તો આટલી લાંબી, લગભગ 200 વર્ષ ચાલેલી આ ઘટનાના અંતે ટાયરમેન એના પરિણામ અને વારસા વિશે શું તારણ કાઢે છે?
પુસ્તકનો છેલ્લો છઠ્ઠો ભાગ એની જ ચર્ચા કરે છે. જુઓ, ભલે મુખ્ય ઉદ્દેશ્ય જેરુઝલેમ પર કાયમી કબજો રાખવાનો હતો એ નિષ્ફળ ગયો, પણ ક્રુસેડ્સની યુરોપ પર બહુ ઊંડી અસર પડી.
કેવી અસર?
એક તો પૂર્વ સાથે વ્યાપાર વધ્યો, નવા વિચારો, નવી ટેકનોલોજી યુરોપમાં આવી. બીજું, યુદ્ધો માટે પૈસા ભેગા કરવા પડતા હતા ને,
હા,
એના માટે રાજાઓએ કરવેરાની પદ્ધતિઓ સુધારી, વહીવટીતંત્ર મજબૂત કર્યું. પોપની સત્તા શરૂઆતમાં તો બહુ વધી, પણ પછી આવા મોટા અભિયાનો પર એમનો કાબુ ઓછો થતો ગયો.
અને નકારાત્મક વારસો શું રહ્યો? કંઈક ખરાબ અસરો પણ થઈ હશે ને?
ચોક્કસ થઈ. ધાર્મિક અસહિષ્ણુતા વધી, અને એ ખાલી મુસ્લિમો સામે નહીં, યુરોપમાં જે યહૂદીઓ રહેતા હતા એમની સામે પણ.
ઓહ, એ કઈ રીતે?
ઘણીવાર ક્રુસેડ પર જવા નીકળેલી ભીડ કે સૈનિકો રસ્તામાં યહૂદી વસ્તીઓ પર હુમલા કરતા, લૂંટફાટ કરતા. અને સૌથી મહત્વની વાત જેના પર ટાયરમેન ખાસ ભાર મૂકે છે એ છે કે આધુનિક સમયમાં ક્રુસેડ્સના ઇતિહાસનો દુરુપયોગ બહુ થાય છે.
દુરુપયોગ એટલે?
એટલે કે ભૂતકાળની આ જટિલ ઘટનાઓને સાવ સરળ બનાવી દેવાની, એને વિકૃત કરીને આજના રાજકીય ઝઘડાઓ, વિચારધારાના સંઘર્ષોને યોગ્ય ઠેરાવવા માટે વાપરવાની.
ઇતિહાસનો હથિયાર તરીકે ઉપયોગ.
બરાબર. એનાથી સાવધ રહેવાની ટાયરમેન ચેતવણી આપે છે.
આ પુસ્તકમાંથી ખરેખર ઘણા બધા ઊંડા વિચારો અને સંદેશા મળે છે. ચલો આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો બોધપાઠ તો એ જ છે કે માણસોની પ્રેરણા, એમના હેતુઓ કેટલા જટિલ હોય છે.
બિલકુલ, પ્રેરણાઓની જટિલતા આ મુખ્ય સંદેશ છે. લોકો ક્રુસેડમાં કેમ જોડાયા? ખાલી ધર્મ માટે? ના, એમાં ધર્મનિષ્ઠા હતી, પાપ ધોવાની ઈચ્છા હતી, સામાજિક દબાણ હતું, બહાદુરી બતાવવી હતી, જમીન મિલકતની લાલચ પણ હતી.
બધું ભેગું હતું.
હા, અને આપણે આજે પણ જોઈએ છીએ ને, કોઈ મોટું આંદોલન હોય, કોઈ રાજકીય ઘટના હોય, એની પાછળ લોકોના જોડાવાના કારણો ક્યાં એક જ હોય છે? આવા જ મિશ્ર હોય છે.
સાચી વાત. બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે વિચારધારાની તાકાત.
હા, વિચારધારાની શક્તિ. કેવી રીતે ક્રુસેડ જેવો એક વિચાર, એક આઈડિયા ઘડવામાં આવ્યો, પછી એનો પ્રચાર થયો અને પોપ અને ચર્ચે એનો ઉપયોગ લોકોને ભેગા કરવા, યુદ્ધને યોગ્ય ઠેરવવા અને પોતાની સત્તા વધારવા માટે કર્યો. આજે પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે શક્તિશાળી વિચારો, જેને આપણે નેરેટિવ કહીએ છીએ, એ લોકોના મન પર અસર કરે છે, એમને કામ કરવા પ્રેરે છે.
અને ત્રીજો, પેલો લોજિસ્ટિક્સવાળો મુદ્દો જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ.
ચોક્કસપણે, લોજિસ્ટિક્સનું મહત્વ પુસ્તક વારંવાર યાદ અપાવે છે કે મોટા સપના, મોટા આદર્શો હોય પણ જો વ્યવસ્થા બરાબર ન હોય
તો બધું નિષ્ફળ થાય.
હા, સફળતા કે નિષ્ફળતા ઘણીવાર યુદ્ધના મેદાન કરતા પૈસા, ખોરાક, પરિવહન, પુરવઠા પર વધુ આધાર રાખતી હતી. આ વાત આજે પણ સાચી છે. કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય, બિઝનેસ હોય, સરકારી યોજના હોય, કોઈ સામાજિક કાર્યક્રમ હોય, સારી વ્યવસ્થા વગર કશું ન થાય.
અને એ પણ શીખવા મળ્યું કે ક્રુસેડ કોઈ એક જડ વસ્તુ ન હતી, એ બદલાતું રહ્યું, એનો ઉપયોગ બદલાતો રહ્યો.
ખરું કહ્યું. લવચિક સાધન. આ વિચાર એટલો ફ્લેક્સિબલ હતો કે એને જરૂર મુજબ જુદા જુદા દુશ્મનો સામે વાપરી શકાયો. મુસ્લિમો, મૂર્તિપૂજકો, પાખંડીઓ, પોપના રાજકીય દુશ્મનો સુદ્ધા.
ઓહ
હા, આ બતાવે છે કે શક્તિશાળી વિચારોનો મૂળ હેતુથી અલગ રીતે પણ ઉપયોગ થઈ શકે છે. અને છેલ્લે એ જ વાત કે ઇતિહાસની જટિલતાને સમજવી જરૂરી છે. સંબંધો હંમેશા સંઘર્ષના જ નહોતા, ક્યારેક સહ અસ્તિત્વ પણ હતું. સરળ જવાબોથી સાવધ રહેવું જોઈએ.
ટાયરમેનના પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આમ તો લાંબા વાક્યોમાં છે, પણ આપણે એને ટૂંકમાં ચાવીરૂપ વિચારો તરીકે યાદ રાખી શકીએ.
હા, જેમ કે પહેલો વિચાર આપણે કહી શકીએ, ક્રુસેડ્સ કોઈની બનાવેલી યોજના નહોતી, પણ એ સમયના યુરોપિયન સમાજનું જ પ્રતિબિંબ હતી. હિંસક, ધર્મભીરુ, મહત્વાકાંક્ષી. પોપે એને દિશા આપવાનો પ્રયાસ કર્યો, પણ એના પર સંપૂર્ણ કાબૂ નહોતો.
એટલે કે સમાજમાંથી જે ઉદ્ભવ્યું હતું.
બરાબર. બીજો વિચાર પેલી વ્યવહારિકતા પર ભાર મૂકે છે.
હા, પેલો પૈસા, જહાજ, ભોજનવાળો.
એ જ. ક્રુસેડની સફળતા ઘણીવાર યુદ્ધના મેદાન કરતા પૈસા, જહાજ અને ભોજન જેવી દુનિયાવી બાબતો પર વધુ નિર્ભર હતી. આ ફરીથી પેલી લોજિસ્ટિક્સ અને વાસ્તવિક દુનિયાના પડકારોનું મહત્વ બતાવે છે.
અને ત્રીજો, એની લવચિકતા વિશે.
ચોક્કસ.
ક્રુસેડનો ખ્યાલ એટલો બહુમુખી હતો કે તેને જેરુસલેમના મુસ્લિમોથી લઈને ફ્રાન્સના પાખંડીઓ અને પોપના રાજકીય દુશ્મનો સુધી બધા સામે વાપરી શકાયો. આ બતાવે છે કે તે માત્ર ધાર્મિક યુદ્ધ ન લેતા એક શક્તિશાળી રાજકીય અને સામાજિક સાધન બની ગયું હતું.
આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે ભાઈ, આ સદીઓ જૂની વાત છે, આમાંથી આજના સામાન્ય માણસે શું લેવાનું? શું આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાંય ઉપયોગી છે?
મને તો લાગે છે કે ઘણું બધું ઉપયોગી છે. સૌથી પહેલું તો વિવેચનાત્મક વિચારસરણી, એટલે કે ક્રિટિકલ થિંકિંગ.
એટલે કે ઊંડાણપૂર્વક વિચારવો.
હા, આજે આપણી આસપાસ કેટલી બધી માહિતી આવે છે, સમાચાર, સોશિયલ મીડિયા, વોટ્સએપ ફોરવર્ડ, રાજકીય ભાષણો. આ પુસ્તક શીખવે છે કે કોઈપણ વાતને, ખાસ કરીને ઇતિહાસ કે વર્તમાનની ઘટનાઓને, ઉપરછલ્લી રીતે આ સારું આ ખરાબ એમ માની લેવાને બદલે
એની પાછળ શું છે એ સમજવાનો પ્રયાસ કરવો.
બરાબર. એના જુદા જુદા પાસા, જુદા જુદા દૃષ્ટિકોણ, એના જટિલ કારણો, એ બધું સમજવાનો પ્રયાસ કરવો. કોઈપણ વાત પર સહેલાઈથી વિશ્વાસ ન કરી લેવો. આ તો બહુ મહત્વની વાત છે આજકાલ.
બીજું શું?
બીજું, પ્રચારને ઓળખતા શીખવું. ક્રુસેડ્સ બતાવે છે કે કેવી રીતે ધર્મ, રાષ્ટ્રવાદ કે કોઈ વિચારધારાનો ઉપયોગ લોકોને ભેગા કરવા, ઉશ્કેરવા અને ઘણીવાર કોઈ સંઘર્ષને યોગ્ય ઠેરવવા માટે થાય છે. આજે પણ એવું જ થાય છે ને? જાહેરાતોથી લઈને રાજકીય ઝુંબેશ સુધી આપણને સતત કોઈને કોઈ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો રહે છે.
તો એ પ્રચાર પાછળનો હેતુ શું છે, કઈ રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે.
હા, અને મને લાગે છે કે માણસના સ્વભાવ વિશે પણ કંઈક શીખવા મળે છે, પેલી આદર્શો અને સ્વાર્થની વાત.
ચોક્કસ, આદર્શો અને સ્વાર્થનું મિશ્રણ સમજવું. ભાગ્યે જ કોઈ માણસ કે કોઈ કાર્ય એવું હોય જેમાં બધું જ શુદ્ધ ઉમદા હોય. મોટા ભાગે સારા ઈરાદાઓની સાથે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત કે સામૂહિક સ્વાર્થ, મહત્વાકાંક્ષા, ડર, આવું બધું ભળેલું જ હોય છે.
ક્રુસેડ્સમાં એ સ્પષ્ટ દેખાય છે.
હા, અને આ સમજ આપણને આપણી આસપાસના લોકો, નેતાઓ અને અરે આપણી પોતાની પ્રેરણાઓને પણ વધુ વાસ્તવિક રીતે જોવામાં મદદ કરે છે.
અને હા, પેલી લોજિસ્ટિક્સવાળી વાત, એ પણ રોજબરોજ કામ લાગે.
લાગે જ ને, પાયાની વ્યવસ્થાનું મહત્વ. ઘર ચલાવવાનું હોય, નાનો ધંધો કરવાનો હોય કે પછી લગ્ન પ્રસંગ જેવો મોટો કાર્યક્રમ કરવાનો હોય, દરેક બાબતમાં આયોજન, પૈસાની વ્યવસ્થા, સાધનોની ગોઠવણ, આ બધું કેટલું જરૂરી છે.
નાની લાગતી બાબતો પણ બહુ મહત્વની હોય છે.
બરાબર, ક્રુસેડ્સની નિષ્ફળતાઓ એ જ શીખવે છે. અને છેલ્લે ઇતિહાસને કેવી રીતે યાદ રાખવો, ભૂતકાળને સમજવો જરૂરી છે, પણ એને તોડી મરોડીને વર્તમાનના ઝઘડાઓ માટે હથિયાર ન બનાવવું જોઈએ.
ખરેખર આ ખૂબ જ રસપ્રદ અને આંખ ખોલનારી ચર્ચા રહી. મારા માટે સૌથી મોટી શીખ એ હતી કે ઇતિહાસની જે ભવ્ય દેખાતી ઘટનાઓ છે એની પાછળ પણ કેટલી બધી માનવીય, પેલી ગૂંચવણો, વ્યવહારુ મુશ્કેલીઓ છુપાયેલી હોય છે. સમજાયું કે ઇતિહાસ ખાલી રાજા રાણી કે લડાઈઓની વાત નથી, પણ સામાન્ય લોકોની આશાઓ, એમના ડર, એમના રોજિંદા સંઘર્ષોની પણ વાત છે.
અને મારા માટે પેલી વિચારધારાવાળી વાત, કેવી રીતે એક વિચાર ક્રુસેડ ઘડાય છે, ફેલાય છે અને પછી સમય અને સંજોગો મુજબ પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, એની શક્તિ કેટલી પ્રચંડ હોઈ શકે છે અને એણે સદીઓ સુધી યુરોપિયન સમાજ પર કેવી અસર પાડી. સાથે જ ટાયરમેનનો જે પુરાવા આધારિત અને બહુ બધા પાસાઓને જોવાનો અભિગમ છે એ યાદ અપાવે છે કે ઇતિહાસનું અર્થઘટન કરતી વખતે કેટલી સાવધાની રાખવી જોઈએ, ભૂતકાળને એના પોતાના સમયના સંદર્ભમાં જ સમજવો જોઈએ.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, શું ક્રુસેડ્સ જેવી સદીઓ જૂની ઘટનાઓનો વારસો, એની સ્મૃતિ આજે પણ દુનિયામાં ક્યાંક ને ક્યાંક પવિત્ર યુદ્ધ કે સંસ્કૃતિઓનો સંઘર્ષ જેવા વિચારોને જાણતા અજાણતા પણ પ્રભાવિત કરતો હશે? અને જો એમ હોય તો આપણે ભૂતકાળની આવી જટિલ વાસ્તવિકતાઓનું સરળીકરણ કર્યા વગર તેમાંથી ખરેખર શું શીખી શકીએ? આ પ્રશ્ન સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.